భవ సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రతదాన తప క్రియాఫలం సహజానంద గురు భజే సదా. ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమః. శ్రీ సహజానంద స్వామినే నమో నమః. శ్రీ ఘనశ్యామాయ నీలకంఠాయ నమో నమః. సహజానంద స్వామి మహారాజ్
కీ జయ. કાલ ગુરુજી વાત કરી હતી કે બે પ્રકારના માણસો છે, એક છે તે ખીજા ખીજા કરે છે અને એક છે એ ક્યારે ખીજાતા નથી. જે ખીજા ખીજા કરે છે એના મનમાં એવી સમજણ છે કે જો હું ખીજા ખીજા કરીશ તો જ બધા મારી નોંધ લેશે, અને જે બિલકુલ ખીજાતો નથી એના મનમાં એવું છે કે જો હું ખીજા ખીજા કરીશ તો હું ભૂંડો લાગીશ અને બધા મારી આબરૂ જશે. એટલે જે કાંઈ સમજણ છે એ બધું ત્યાં છેડે અડે છે.
ક્રોધ એક સમજણ છે. વાત હાવ હાજી છો. આપણાથી સહન ન થાય ને પછી આપણી આબરૂ નથી રહેતી, પછી આપણને એ ખબર નથી રહેતી કે હવે મારું વજન ઉતરી ગયું છે. જે માણસ ખીજા ખીજાય બહુ ને એને જ બધા બીવે બહુ. પછી આઘા આઘા રહે આપણાથી, આપણને કંઈ વાત કરે નહીં અને બીવે આપણાથી. એટલે એના મનમાં આપણી આબરૂ હોય એ ઓછી થઈ જાય. એટલે ખીજાવું નહીં, પણ આ સ્વભાવ ટળે નહીં ને. મારી વાત કરો છો, કોઈ બંધ બેથી ટોપી પાછા પહેરતા નહીં. પછી બસ કહેવું પડે, એટલે શું કરવું. તા સ્વભાવ સુધરતા બહુ હાલ લાગે છે, ધીમે ધીમે સુધરે છે. ઓળખાય જ કરવું આ સત્સંગના પ્રતાપે કે અહીંયા જરાક ટૂંકા પડીએ છીએ, પણ હવની મદદ લઈ તો જરૂર ભગવાન ટૂંકા પડતા હોય ને હાંધો મારી અને સંપૂર્ણ આપણને બનાવી દે. પણ દાસ થયા વિના તો મદદ મળતી નથી. વચનામૃતમાં એક શબ્દ છે, માની ઉપર સંત કૃપા કરે નહીં. અને માની ઉપર એ કૃપા કરે એ સંત નહીં, એ ભગવાનનું સ્વરૂપ છે. એ ભગવાનનું સ્વરૂપ છે, એ ભગવાનનો ગુણ છે. આપણામાં થોડું ઘણું માન દેખાય ભગવાનના સંતો ભક્તોને, તો એને ઘણી કૃપા કરવી હોય, ઘણું આપણી યારે હેત કરવું હોય, ઘણું પાસે બેસીને આપણી ઝીણી મોટી ખામીઓ એને કહેવી હોય, પણ કહીએ કે નહીં, સમજાવીએ કે નહીં. માટે માનમાંથી જ ઈર્ષા થાય છે ને ક્રોધ થાય છે, અને આપણાથી બધા બીતા થઈ જાય, બધા ડરે આપણાથી, અને એમાં જ હું સારું. આપણાથી કોઈ બીવે નહીં ને એ સારો ગુણ કહેવાય. આપણાથી બધા ડરે ને એ સારો ગુણનો કહેવાય. એ સિંહ વાઘનો ગુણ, સર્પનો ગુણ કહેવાય. અને આપણાથી કોઈ બીવે નહીં ને એ ગાય માતાનો ગુણ કહેવાય, સાચા સાધુનો ગુણ કહેવાય, સાચા હરિભગતનો ગુણ કહેવાય. એટલે આપણે સાચા સાધુનો, ગાયનો, સાચા હરિભગતનો ગુણ શીખવો, પણ સિંહનો, વાઘનો, સર્પનો ગુણ શીખવો નહીં. સમજાણું? આ નથી આવતા આતંકવાદીઓ ને ડફેર ને બાપુ ને એ બધાથી બહુ માણસો બીવે. મોટા મોટા બાપુ હોય ને એનાથી બધા બહુ બીવે. આપણે એમાં ગુણ માન્યો, આપણે એવા માર્ગે જવું. આપણાથી માણસો બીવે તો આપણને પ્રેમ ક્યાંથી કરી શકશે? બિચારા એની મુશ્કેલી આપણને ન કહી શકે. અથવા તો આપણી કંઈક ભૂલ હોય ને કહેવા જેવું હોય તોય બિચારા બીકમાં બીકમાં બોલી ન શકે. હાય હાય, પછી નુકસાન કેટલું બધું થાય. બોલો, એની ગણતરી ન હોય એટલું નુકસાન થાય. માટે એવી સમજણી રાખવી કે ક્રોધ તો બહુ ભૂંડો છે અને મહારાજને ગમતો જ નહોતો, માટે આપણે ક્રોધ તો કરવો જ નહીં. સર્પ, સિંહ, વાઘ, મોટા ડાકું, આતંકવાદીઓ કે મોટો દાદો હોય ને, એના જેવો ગુણ આપણામાં કાંઈ આપણે લાવવો નહીં. એમાં હારેપ માનવી નહીં, એનાથી પોતાની મોટાઈ માનવી નહીં. પોતાથી નાના હોય એને ડોળા કાઢીને ડારો કરનારા મનમાં જાણે જે હું મોટો થયો છું, પણ મહારાજે તો એમ કીધું કે એ તો સર્વે માયાના દાસ છે, સ્વભાવના દાસ છે અને નરકના અધિકારી છે. એમ ડોળા કાઢીએ, ડારા ડપારા કરીએ, ધાક કોકના ઉપર બિહાડી દીધે, કાંઈ મોટાઈ કહેવાતી નથી, હારપ કહેવાતી નથી, એ કાંઈ સદગુણ નથી, એ તો ક્રૂરપણું છે. ક્રૂરપણું શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું કે કોઈ ઉપર ક્રૂરપણું કરવું નહીં છે, આચાર્યના ધર્મમાં છે, પણ હવને કામનું છે. લ્યો, હમણાંથી આપણે આ ગ્રંથમાં બધું શિક્ષાપત્રીના જેવું આવ્યા કરે છે એટલે શિક્ષાપત્રી વાંચતા નથી, બધું એમાં આવી જાય છે. પણ આક્રેપ હારી નહીં, ક્રૂર થવું પણ આપણી વાસના ઉપર, આકરા થવું આપણે જરૂર આપણા સ્વભાવ ઉપર, સમજ્યા, ખરેખરા ખીજાવવું આપણે પણ આપણી નબળાઈ ઉપર. છૂટ છે આ બધું કરવાની, ખૂબ નિંદા કરવી આપણે પણ આપણા દોષોની, બીજાની ન કરવી, પોતે પોતાની કરી લેવી. આમ તો ક્રોધ છે ને એ તેજ છે, તેજ. એને આપણે આપણામાં ઉતારીએ ને તો આપણી વાસના બાળી દે, આપણા સ્વભાવ બાળી દે, આપણી નબળાઈ ટાળી દે, એવું કામ કરે આ ક્રોધ. એક જલન છે, પણ આ ક્રોધરૂપી શક્તિ કોકના ઉપર ઉતારીએ ને તો કોકને આપણા ભાવ હોય નિબાળી દે, એની વાસના ન બળે, આપણા પ્રેમ હોય બાળી દે, આપણા પ્રત્યેને આદર ને માન હોય ને એ બાળી દે. આવું થઈને ઊભું રહે આ ક્રોધથી તો આપણામાં વાળી એના ફાયદા સાંભળ્યા, અને તેજને ક્રોધને શક્તિને હામામ જવા દે તો ફાયદા સાંભળ્યા, સુધરે નહીં કાંઈ, સમજાણું? પ્રેમથી માણસ સુધરે. બોલો, આમ છે હકીકત. આ સત્ય જ્ઞાન કીધું નિલેશ ભગતે, બહુ સારી વાત કરી અત્યારના પોરમાં. એક ગોળનો ગાંગડો એના મોઢામાં આપજો. હાલો, બીજા પાર્ષદ કેવી સરસ વાત કરે છે, જરાક જોઈ લઈ.
ગુરુજી વાત કરી હતી કે પોતાનામાં જે કાંઈ બુદ્ધિ, કળા કે આવડત હોય તે માત્ર અને માત્ર પોતાના દોસ્તો ટાળવા માટે તેનો ઉપયોગ કરવો.
બોલો. લ્યો, એમ ઉપયોગ કર્યો હોત તો આપણામાં એક એક ખામી આજ રહી હોત, આપણે ક્યાં હોત? પણ ઉપયોગ બધો ઓળો થઈ ગયો છે આજથી સુધી, હવે હોળો કરી તેવું ભગવાનને પ્રાર્થના કરી. બહુ સારું પાર્ષદ બોલ્યા. લ્યો, હા, બીજા પાર્ષદ હું બોલે જોઈ.
કાલે ગુરુજીએ વાત કરી હતી કે આપણામાં જો નિંદા કરવાનો સ્વભાવ હોય તો પોતાના સ્વભાવ, દોષો અને નબળાઈ ઉપર નિંદા કરવી,
અંકર લેવું, કોકની થાય નહીં. હવે સાધકોની અમૃતવાણી સાંભળવી છે.
કાલ કૃષ્ણ પીરસ્વામી પોતાના અનુભવની વાત કરી હતી કે સામેની વ્યક્તિ બરાબર જણાય અને સાચો મનાય તો કોઈ ક્યારેય ક્રોધ ન થાય.
ગુરુજીએ કાલ વાત કરી હતી કે જીવનમાં દુઃખ તો આવે પણ એવું રાખવું કે એક દિવસ તો સુખ આવશે એવા આશાવાદી રહેવું.
હા, નહીતર પછી આત્મઘાત કરવાનું મન થાય. આશાવાદી ન રહીને તો જીવન કડવું ઝેર થઈ જાય. દરેકે આશાવાદી જ રહેવું કે હવાર પડશે, સૂરજ ઉગશે, રાત જશે, અંજવાળું થશે જ. ધીરજ રાખો, એમ ધીરજ રાખીવી. આશાવાદી ન રહીને તો તૂટી જાય, ભાંગી પડી, હતાશ નિરાશ થઈ જાય, ડિપ્રેશનમાં વૈયા જાય. લ્યો, માટે ગમે એવા વિપત્ત કાળમાં પણ આશાવાદી રહેવું કે જરૂર બધું જ સારું થઈ જશે, બધી જ વાસના મારી ટળી જશે અને બધા સ્વભાવ અવશ્ય ટળી જશે, હું નિશ્ચય મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જેવો સંત બની જ જઈશ, ભગત થઈ જ જઈશ, દાદા ખાચર જેવો અને પર્વતભાઈ જેવો, એમ આશાવાદી રહેવું. આજે સંવત 2067 અષાઢ વદી નોમને રવિવાર, બોલો, તારીખ 24/7/11. આજે ધોલેરામાં નિષ્કોળાનંદ સ્વામી 1903 અક્ષરવાસી થયા. આ ઈ નોમ છે, નિષ્કોળાનંદ સ્વામીની પુણ્યતિથિ છે, માટે નિષ્કોળાનંદ સ્વામીને વંદન. એ બાપાએ ગ્રંથો બહુ લખ્યા ને એની કથા કરવાનો સુયોગ મને પ્રાપ્ત થયો અને એમના ગ્રંથો સાંભળીને અમને ઘણું ત્યાગી થવાનું, ત્યાગ વૈરાગ રાખવાનું ઘણું બળ મળ્યું અને હજારો હરિભક્તો સંતોને સ્વામીની કલમથી બહુ જ સત્સંગ થયો, પોષાણો અને ધર્મજ્ઞાન વૈરાગ્યાદી દઢતા પામ્યા અને જીવ અક્ષરધામને પામ્યા. એવું કામ કરનાર આ નિષ્કોળાનંદ સ્વામીની આજ પુણ્યતિથિ છે, ધન્ય આવા સંતની પુણ્યતિથિનો આ પવિત્ર દિવસ છે, માટે આજ તો ખૂબ ભજન કરવું જોઈએ. હવે આજ પૂર પહેલું અને તરંગ 52મું, આનું નામ છે શ્રીહરિનું તત્વચિંતન. કેટલું સરસ નામ છે, શ્રીહરિનું તત્વચિંતન. મોડું હોય, બોલો, મોટા સંતનું ચિંતન આપણે સાંભળીને ખુશ થઈ જઈએ, તો આ તો શ્રીહરિજી મહારાજનું ચિંતન, એમણે સાર કાઢેલો, અદ્ભુત છે. શ્રીહરિએ વ્યાસમુનિના અને રામાનુજાચાર્યના ગ્રંથોનો સારભૂત જે મોક્ષપરક વચનો હતા તેને યાદ રાખ્યા. હવે વાત એમ છે, હું થોડુંક બેકગ્રાઉન્ડ બાંધી દઉં કે ભગવાન ભણવા બેઠા, કાલે ઉપવિત સંસ્કારની વાત આવીને પછી ધર્મદાદાને જ ગુરુ માનીને ઘરમાં જ વેદ ભણવા બેઠા પિતા પાસે, એ આવ્યું હતું કે નહીં? અને પછી એમ પણ આવ્યું હતું કે ભગવાન અંગે સહિત વેદ અને સર્વે શાસ્ત્ર ભણી ગયા, આવ્યું હતું? હા. હવે અંગે સહિત વેદ અને બધા શાસ્ત્ર ભણી ગયા પછી બધા શાસ્ત્રમાં નજર ફેરવી અને એમાંથી જે સાર વસ્તુ હતી, જે તત્વ હતું, એ ખેંચી લીધું ભગવાને. ભણી ભણીને બધા ગ્રંથોમાં જે કાંઈ સત્વ હતું એ ખેંચ્યું અને એ જે તત્વ એ આ અધ્યાયમાં છે. પહેલી વાત સાંભળી છે કે ભગવાને બધા શાસ્ત્રોને ભણી, પિતા પાસેથી સાંભળી અને પછી પોતાને અક્ષરે એ સર્વે શાસ્ત્રમાંથી સાર લખ્યો, એનો એક ગુટકો બનાવ્યો, નાનું એવું પુસ્તક બનાવ્યું અને નિત્ય પૂજામાં વાંચતા, હારો હારો સાર કાઢી અને પોતાની પૂજામાં રાખીને રોજ વાંચતા આ નિતગીતા. આ નિતગીતા પદ્ધતિ છે ને એ સ્વામિનારાયણ ભગવાનની છે. હારું હારું સંગ્રહ કરી અને એનું નાનું એવું કાગળિયું કે બે ચાર પાના કે પુસ્તિકા કરી નિત્ય પૂજામાં વાંચ્યા કરીએ તો છે ને, બોલ્યો, ધ્રુવ જોઈ અને વહાણ અને પ્લેન કેમ દિશા ચૂકે નહીં, એમ આપણે કલ્યાણની દિશા ચૂકી જઈએ નહીં. આ શ્રીજી મહારાજની પ્રણાલિકા. હવે તમને પૂછું કે મહારાજે બધા શાસ્ત્રો ભણીને એમાંથી જે પોતાની બુદ્ધિથી સાર કાઢ્યો શાસ્ત્ર માત્રમાંથી, એ કેવો હોય, મને કહો. જોઈ, તમે ગુટકો વાંચ્યો છે, મહારાજે પોતાને હાથે લખીને પોતા પાસે રાખ્યો તો એ ગુટકો વાંચ્યો છે? તમે વાંચી દઉં, એમાં હું લખ્યું હતું એ બધું કહું. આમાં છે એ બધું, એ તત્વચિંતન, એટલે આનો મહિમા તો બહુ. તમે સાંભળીને ખુશ થઈ જાઓ કે શું મહારાજે શાસ્ત્રમાંથી સાર કાઢ્યો છે. આવો તો ભગવાનને જ કાઢતા આવડે. અને સાંભળો, નાની ઉંમરમાં, બોલો, બાકી તો આપણે ગઢાય થયા પણ હું સાર ને હું અસાર ખબર જ પડી નથી. હો, ભગવાન તો ભગવાન કહેવાય, એમની વાત જુદી છે. ભગવાન જેવું કોઈથી થવાય નહીં, ગમે તેવા મોટા હોય પણ ભગવાન એ ભગવાન ને બીજા એ બીજા, ગમે એવી છાશ હોય પણ દૂધ એ દૂધ ને છાશ એ છાશ. ખાદ્ય મીઠી લાગે તો કહી કે આ તો દૂધને આટી મારી દે એવી છે કહેવાય, પણ કાંઈ એમાં ચા થાય, એમાં જ માવો નીકળે, દૂધપાક થાય, પેંડા થાય, વખાણો ગમે એમ પણ થતું હોય થાય, છાશમાં જ કઢી થાય. સાંભળ્યું? હા, એમ ભગવાન એ ભગવાન અને બીજા એ બીજા, બીજામાંથી કઢી થાય પણ પેંડા ન થાય. આ પુરુષોત્તમ નારાયણનું ચિંતવન, એ પુરુષોત્તમ નારાયણનું ચિંતવન, અને બીજાનું જે હોય તે સારું કહેવાય, વંદન કરીએ આપણે. પણ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન જેવી તો વાત કોઈમાં હોય નહીં, એમ આપણે ભગવાનનો મહિમા ખૂબ સમજવો તો ભગવાનમાં હેત થાય. જેનો મહિમા સમજી એમાં હેત થાય, અને જેમાં હેત થાય એનું સુખ આપણને પ્રાપ્ત થાય. લ્યો, અદ્ભુત વાત છે, અદ્ભુત વાત. એ બધા ગ્રંથોના જે મોક્ષપરક સારભૂત વાક્યો હતા ને એને યાદ રાખ્યા. વાક્ય તો અંદર વ્યવહાર પર કઈ સારભૂત હોય, હો રાજનીતિ પર કઈ સારભૂત હોય, કુટુંબમાં કેમ સુખી રહેવું ને કેમ સંસાર ચલાવવો એવાય સારભૂત વાક્યો તો હોય, પણ સ્વામિનારાયણ ભગવાને બધા ગ્રંથો ભણીને કયો સાર કાઢ્યો? તો મોક્ષપરક વચનો હતા તે યાદ રાખ્યા. આ ભગવાન સ્વામિનારાયણની વિશેષતા છે, મોક્ષપરક જે વાક્યો હતા તે યાદ રાખ્યા. નીતિ પરક નહીં, કુટુંબ પરક નહીં, વ્યવહાર પરક નહીં, હો આ લોકને સ્વર્ગ કેમ બનાવવો એ બધું યાદ નથી રાખ્યું. હા, મોક્ષપરક વાક્યો યાદ રાખ્યા. ભૌતિક વિકાસ ઉપર પુરુષોત્તમને બહુ ધ્યાન નહોતું, એના વિરોધી નહીં પણ કલ્યાણના જબ્બર ચાહક હતા. જીવનો મોક્ષ કેમ કરવો એ વાતમાં સ્વામિનારાયણ ભગવાનનું મગજ રાજદી હાલતું. અને મહારાજ કહેતા કે કોઈને આ લોકમાં આણુવૃદ્ધિ થાય તો એની સત્પુરુષને ચિંતા ન થાય, પણ કોકને મોક્ષ માર્ગમાંથી પાછો પડતો ભાળે ત્યારે સત્પુરુષને ઊંઘ ન આવે એને સત્પુરુષ કહેવાય. એમ જીવના મોક્ષ ઉપર જ વજન જેણે જિંદગીભર દીધું છે એ છે સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ. અને બીજા બધાને તો ઘણી બુદ્ધિ હોય, ઘણા ડાયા હોય, આગેવાન હોય, સત્તા સંપત્તિ ઘણી હોય, ઘણું ભણ્યા હોય, દેશ વિદેશમાં વિચર્યા હોય, વાણી વિવેક તો બાપા બૃહસ્પતિને ન હોય એવો હોય, પણ મોક્ષ ઉપર ધ્યાન ન હોય, કલ્યાણની વાતમાં એને રાત દિવસ વિચારો ન આવે, કલ્યાણની વાતના વિચારો ન આવે, બાકી માણસ હોનાનો હોય. સ્વામિનારાયણ ભગવાનમાં બીજામાં આટલો ફેર. સ્વામિનારાયણ ભગવાનને તો રાત દિવસ મોક્ષ મોક્ષ મોક્ષ, જીવનો મોક્ષ. બોલો, ગ્રંથો એવા લખાવ્યા મહારાજે, મોક્ષપરાયણ ગ્રંથો લખાવ્યા. મહારાજ મોક્ષને મુક્તિને અક્ષરધામમાં જવાને ન્યા ભગવાનની સેવામાં રહેવાને બહુ અગ્રતા આપી, બહુ એને માટે મહારાજ બોલ્યા ને એને બહુ જ પ્રધાનતા આપી. હવે બધાને આ વાત ગમે? આ જગતમાં મુક્ત મુમુક્ષુ વિષયને પામર ચાર પ્રકારના જીવ છે. એમાં પામર ને વિષયી જીવ હોય એને મોક્ષની વાત કાંઈ બહુ સારી ન લાગે. મોક્ષની વાત મુમુક્ષુને સારી લાગે ને મુક્તને સારી લાગે. તો આ જગત છે એમાં અત્યારે 6.80 કરોડ અત્યારે વસ્તી વધી ગઈ છે. હવે થોડાક સમયમાં જ 7 અબજ થઈ જાય ધરતી ઉપર માણસો. પણ આ 7 અબજ માણસો જે ધરતીના ગોળા ઉપર આમથી આમ ફરે છે, હરે છે, રહે છે, વાતચીતને ધંધા પાણી કે ભજનકરણ કરે છે, જે કરે તે, એમાં ભગવાન સ્વામિનારાયણની વાત સમજે અને ભગવાન સ્વામિનારાયણને જે મોક્ષ ઉપર તાન હતું એ તાનને સમજે અને મોક્ષ માટે ગાંડા થાય એવા કેટલા? 6.80 કરોડમાં એવા કેટલા? સહબજ ને 80 કરોડ માં એવા કેટલા, અહીં આપણે બધા બેઠા છીએ એમાંય આપણને ક્યારેક એમ થાય છે ને કે જોઈએ એવી ભડભડતી ભૂખ હજી ભગવાનની અમને નથી. શ્રીજી મહારાજને તો એ જ ભૂખ હતી ને એ ભૂખવાળા જ ગમતા. મોક્ષ આપણે મન તો પરમેશ્વરની સાક્ષાત પ્રાપ્તિ એ જ છે. ખાલી માયામાં છૂટી જવું એને આપણે મોક્ષ નથી કહેતા. ધામમાં ભગવાનની સેવામાં જૂટી જવું એને મોક્ષ કહીએ છીએ. એટલે ભગવાન તો આપણે જોઈ જ. હે, મોક્ષ એટલે શું? છૂટવું? ના ભાઈ ના, ભગવાનના દાસ થઈને એની સેવામાં જોડાઈ જવું, એને આધીન એમાં તલ્લીન થવું, ડૂબી જવું, એને આપણે મોક્ષ કહીએ છીએ. તો એમાં તો હજી આપણે ટૂંકા પડીએ છીએ. ખરેખરી ભૂખ તો એની હજી આપણને માળી થઈ નથી. શ્રીજી મહારાજને જે વાત સમજાવી છે ને જે કરાવવું છે આપણી પાસે, એ તો હજી અઘરું પડે છે. તો 6 અબજ ને 80 કરોડ માણસોમાં ભગવાન ભૂખ્યો જે માણસ હોય એ સ્વામિનારાયણનો વાલો માણસ ગણાય. એ સ્વામિનારાયણના મતનો માણસ કહેવાય. એ સ્વામિનારાયણ એને ક્યાંક જોડાઈ ગયો હોય ને તોય એને આમ તેમ કીજું તીજું કરીને હવળું સમજાવીને પોતાનો બનાવીને પોતે મળી જાય છે. હો હો હો, મહારાજની કરુણા જુઓ, બોલો કરુણા જુઓ. અને જેને સ્વામિનારાયણની જોઈ એવી ભૂખ નથી એ સ્વામિનારાયણીઓ હોય તોય કાંઈ બહુ વધી ન શકે આગળ. હો, માટે આપણે તો શ્રીજી મહારાજને જે તાન છે એ તાન શીખવું. શું? કે જીવને ભગવાન ભેળો કરવો. બધા સદગ્રંથો ભણી વિચારીને એવા જે વાક્યો હતા, કલ્યાણના વાક્યો, મોક્ષના વાક્યો, ભગવાનને પામવાને જે વાક્યો હતા, એને સ્વામિનારાયણ ભગવાને વિચાર્યા, યાદ રાખ્યા, અને પછી એનો ગુટકો લખશે. અત્યારે તો યાદ રાખ્યા. તે એમણે શું યાદ રાખ્યું એ સાંભળવું છે તમારે. શું વાત કરો છો! ધન્યવાદ, ધન્યવાદ તમને. સારી વાતો સાંભળવાનો જે તમને ભાવ થાય છે માટે તમે હારા છો. બીજ વિના વૃક્ષ થાય નહીં. જોજો, બીજ વિના વૃક્ષ થાય નહીં, અને વૃક્ષ વિના ફળ ન થાય, અને ફળ વિના રસ કે બીજ થાય નહીં, પાછું ફળ વિના બીજ થાય નહીં. આમ બહુ બહુ વિચાર્યું મહારાજે, આખો વિચાર કર્યો કે બીજ ન હોય તો વૃક્ષ ન થાય, વૃક્ષ ન હોય તો બીજ ન થાય. તો વૃક્ષ પહેલા કે બીજ પહેલા? સાંભળો, જીવ પહેલા કે કારણ શરીર પહેલા? કોણ પહેલા? જગત પહેલા કે ભગવાન પહેલા? બહુ બહુ વિચાર કર્યો મહારાજે. કારણ શરીર વિના જન્મ ન થાય, જન્મ વિના કારણ શરીર ન થાય, તો હું સમજવું? જન્મા હોય પછી જ કારણ શરીર થાય કંઈક હારા મોળા કર્મ કરવાથી. તો પહેલાં કારણ શરીર હતું, શું હતું? આવો બહુ વિચાર કર્યો. પછી તો ભગવાને જે સમજણ દઢ કરી હોય તે પણ આપણને જેટલી કહે છે એટલી આપણે સમજવાની રહી. અને ભણેલા માણસો તો એવું કહે છે કે ભગવાન હતા હતા હતા, અને નિત્ય મુક્તો હતા હતા ને હતા, અને બધ જીવો પણ હતા હતા ને હતા. એટલે કારણ શરીર એ અનાદિનું હતું જ, અને અમુક માન અનાદિથી નહોતું જ, આવું હતું, અને આ બધું આમ છે. પછી એથી ઊંડો ઉત્તર કોઈ પાસે નથી. હવે આપણને સવાલ થાય કે આપણે કારણ શરીર સાચી અને એમને કેમ નહીં? ભગવાનને તો એક બાજુ મૂકો કે ભગવાન છે, એટલે આપણી મતિમાં એ વાત બેસી ગઈ. ભગવાનને બહુ આપણે હેરાન ન કરવા, ભગવાન ભગવાન એમાં દખલગીરી ન કરવી. પણ આપણા જેવા જે છે એમાંય બે ભેદ. એકને અનાદિકાળથી કારણ શરીર હતું જ નહીં, અને અત્ર સાધ્યા સંતિ દેવાહા, વેદ કહે છે કે ત્યાં એવા અનાદિ મુક્તો કાયમ પહેલેથી હતા જ, એને નિત્ય મુક્તો કહીએ છીએ. સમજાણું? પણ પાછા બધ જીવો કે જેને કારણ શરીર હતું, ન્યાય એક મોટી શંકા થાય છે કે છે બધા જીવો જ, એમાં અમુકને પહેલેથી કારણ શરીર ભાગમાં જ નહીં આવેલું, એ તો અનાદિ નિત્ય મુક્તો જ હતા. અને અમુકને ભાગમાં આવ્યું, જેને ભાગમાં આવ્યું એ બધા આપણે શું કોણ જાણે આપણા ભાગ બળ કરી ગયા, કારણ શરીર ભાગમાં આવ્યું, અને ઓલા લોકોને હું કોણ જાણે નસીબ તે એને કારણ શરીર ભાગમાં જ નથી થયું, એ લોકો કોઈ દી સૃષ્ટિમાં જ નથી થયા. હવે આ બધાએ કાંઈ ઉત્તર છે નહીં, પણ આમ છે એ હકીકત છે. માનવું હોય તો માનો, ન માનો તો તમે જાણો. ભગવાને આ બધો વિચાર ખૂબ કર્યો, પણ હવે આપણે કારણ શરીર ભાગમાં આવ્યું, હાલો આવ્યું, પણ આને આપણે કાઢી શકીએ ખરા? આ બધી વાસના ટાળી શકીએ ખરા? અને આપણે નિત્ય મુક્ત કહેતા અનાદિ મુક્ત થઈ શકીએ કે નહીં? એના ઉત્તરમાં કહે છે થવાય થવાય, આપણે એવા થવાય. જરા ધ્યાન રાખીને આજ્ઞાની ઉપાસના મજબૂત કરવી જોઈએ, ભગવાનમાં દ્રઢ પ્રેમ કરી અને ખૂબ ભગવાનનું ધ્યાન ભજન કરી તો આપણે અનાદિ મુક્ત નિત્ય મુક્ત બની જઈએ, કૈવલ્ય મુક્ત બની જઈએ, સુખી સુખી થઈ જઈએ. એવડા એ સુખી છે જ ને હતા જ, પણ આપણે એવા થઈ જઈએ, અણુય ન્યૂન ન રહીએ. થવાય છે, ભલે ભાગમાં આવ્યું, પણ હજી કાઢી શકાય છે, છૂટાય છે. તો જે થાય એવું હોય ને એમાં ધ્યાન દેવાય. આમ કેમ આમ કેમ બાજ બાજ કરવું, પણ હવે એમ સમજાય કે હવે શું કરવું. આપણે રસ્તે ગાડી લઈને જતા હતા, સમજાણું, બીજી બધી ગાડીઓ અરસપરસ એકાબીજે પડખેત નીકળી ગઈ ને આપણીને કોકની ભટકાઈ ગઈ. હવે આપણે બેઠા બેઠા પછી ભટકાણ્યા પછી એક તો તૂટી ગયા હોય, લોહી લોવાણ થઈ ગયા હોય, ને પછી પાછા એમ કહી કે અમે જ કેમ ભટકાણા, ઓલી ગાડીઓ કેમ વહી ગઈ, એ કેમ નો ભટકાણી, અહીં વળાંક તો એક જ છે, સમજ્યા. હવે ભાઈ એ વહી ગઈ, આપણે ભટકાઈ ગયા, તો કે પણ હવે આવું કેમ, ભાઈ આવું કેમ, પહેવું કેમ, કર્યા વગરના દીકરાથી આવ કે દવાખાના ભેગા થાવ ને મરશો. હવે જે થઈ ગયું છે એ થઈ ગયું છે, વાગી ગયું છે એ વાગી ગયું છે, ભટકાઈ ગયા એ ભટકાઈ ગયા છે, હવે હવે શું કરવું એ કહો. પછી ડાયા માણસો કહે છે કે ભૂતકાળનું વિશ્લેષણ કરવું જોઈએ, ફરી વાર ન ભટકાય એના માટે પણ આ કેમ ભટકાણા શું થયું બધું સમજવું જોઈએ. વાત બધી સાચી, પણ એ સમજ્યો, પણ હવે અહીંથી આગળ તો હાલો, એ સમજાય સમજ્યો જેટલું સમજાય એટલું, પણ હવે એ સમજવામાં તમે ડગલું માંડો નહીં, દવાખાને જાઓ નહીં તો મરી જાઓ. આપણે કેમ કારણ શરીર ભાગમાં આવ્યું હવે સમજાય ન સમજાય, પણ હવે આ ભાગમાં આવ્યું એ કાઢી શકાય એમ છે, માટે જરા હિંમતથી ભજન કરવા માંડો, ભક્તિ કરો, સેવા કરો, સત્સંગ કરો, એમ આગળ વધાય ને. ઘણા માણસ ભજન કરવું નહીં, સેવા કરવી નહીં, સત્સંગ કરવો નહીં, કલ્યાણનું કાંઈ જતન કરવું નહીં, અને પ્રશ્ન નકરા કરી કરે. એક ગામમાં છે એક જણો, જે સાધુ આવે ને પ્રશ્ન પૂછે, બીજ પહેલું કે વૃક્ષ પહેલું, તે હું જઈ છડ્યો ને મને ભટકાણો, મને કે મારા પ્રશ્નનો કોઈ ઉત્તર દેનારો હજી નથી મળ્યો, મને કે કંઈક મંડળ આવે અમારા ગામમાં, અને જે મંડળ આવે તે જ હું આવું, હું ગામનો સરપંચ, મારા પ્રશ્ન ઊંચા, કયો તો પૂછું, મેં પૂછ, મને કે બીજ પહેલું વૃક્ષ પહેલું, હવે મને તો ગૂંચવો. મેં કીધું આમાં મને કાંઈ સમજાતું નથી, મને કે એમ છે તારે લે, આટલું જ એને કરવાનું હોય કે આપણા ઉત્તર કોઈ દઈ શકતું નથી, એટલું અહમ એને પોહાય જાય એટલે પાછો વયો જાય. પછી 12 મહિનામાં સાધુ આવ્યા એમ સાંભળે તેથી આવે, રોજ કાંઈ ભજન કરવું સત્સંગ કરવું આવી મુદ્દર ટેવ નહીં, પણ પ્રશ્ન કરવા ન કરા, શું કરવાનું આમ છે, માટે આવું ન કરાય. હવે આ બધું આપણને સમજાય એવું નથી, ભગવાન હતા જ, માયા હતી જ, જીવ હતા જ, જીવ હતા એ કેટલાક માયાયુક્ત હતા ને કેટલાક માયાથી મુક્ત હતા, આમ બધું હતું. અને ભગવાને આ સંસાર રચ્યો છે એમાં આપણે માયાએ યુક્ત છીએ એટલે જન્મ્યા છીએ, હવે માયાથી મુક્ત થવાય એમ છે જો ભગવાનની ઉપાસના ભજન કરીએ તો. પણ કરવા માંડો પછી એને તેમ જ રહે, પણ આ સમજાય તારે ને, આમ કેમ, પહેલાં સમજાવો હરખું પછી કામ કરીએ. એટલે ભાઈ હવે આ બધું તો કંઈ સમજાય એવું નથી, તમે આમાં તો છે ને ભગવાનની ઉપાસના કરવા માંડો ને ભક્તિ કરવા માંડો, એમાંથી જેટલા ઉત્તર મળશે ને એટલા સાચા, બાકી બીજી રીતે તો તમને સંપૂર્ણ શાંતિ તો નહીં જ મળે. અને સાધકને લગભગ ભગવાનનું ધ્યાન ભજન જ સર્વે ઉત્તરો આપી દેશ, એવા ઉત્તર તો એને શાસ્ત્રમાંથી બીજેથી મળતા નથી. ઉપાસના એટલી બધી જોરદાર ચીજ છે કે સર્વે પ્રશ્નોનું સમાધાન કરી નાખે છે, માટે ઉપાસના શરૂ કરો. બહુ ઘૂંસવાઈ રહેવું નહીં, બહુ માથાકૂટ કરવી નહીં, ભગવાને ઘણું ઘણું વિચાર્યું કે ભાઈ વૃક્ષ વિના બીજ થાય નહીં, બીજ વિના વૃક્ષ થાય નહીં, આમ બહુ વિચાર્યું. હવે વાત ભગવાન પોતાના વિચારની જે હતી તે કરે છે, એટલે કે આદાન સ્વામી કરે છે. ઈશ્વર રહે અક્ષર માહી, અક્ષર રહે છો ઈશ્વર માહી,
ઈશ્વર રહે અક્ષર માહી, અક્ષર રહે છો ઈશ્વર માહી.
જુદે કબુ હોવત નાહી, અખંડ કે અખંડ રહત સદા,
જુદે કબુ હોવત નાહી, અખંડ કે અખંડ રહત સદા.
અરે ઈશ્વર રહે અક્ષર માહી, અક્ષર રહે સો ઈશ્વર માહી,
ઈશ્વર રહે અક્ષર માહી, અક્ષર રહે સો ઈશ્વર માહી.
અરે જુદ કબુ હોવત નાહી,
જુદ કબુ હોવત નાહી,
હોવત નાહી જુદે હોવત નાહી, અખંડ કે અખંડ રહત સદા. અક્ષર કે એક દેશ, માયા અવ્યક્ત સો રહે હે તેહી,
અક્ષર કે એક દેશ, માયા અવ્યક્ત સો રહે તેહી.
અરે વ્યક્તિ ન પરત લેશ, તારે જુદી ન દેખાત કબો,
વ્યક્તિ ન પરત
શ્રી હરિજીનું ચિંતવન. હવે સમજવા જેવી વાત આવે છે, સાવધાન. પરમાત્મા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરાત્પર શ્રી હરિજી મહારાજ અક્ષરમાં રહે છે, અક્ષરધામમાં. અને અક્ષર છે એ ભગવાનમાં રહે છે. લ્યો છે ને, સમજાજો. હે એવું ને એવું આપણું છો, આપણામાં ભગવાન રહે છે અને ભગવાનમાં આપણે, એવું ને એવું માયાનું છે, એમાં ભગવાન રહ્યા છે વિશ્વમાં અને વિશ્વ ભગવાનમાં. આમ વાત છે, અદ્ભુત વાત છે. જુદે કબુ હોવત નાહી, ક્યારેય કોઈના પાડ્યા જુદા પડતા નથી. આને અપૃથક સિદ્ધ તત્વ કહેવાય. શું કહેવાય? અપૃથક સિદ્ધ તત્વ, કહેતા નોખા ન પડી શકે એવા સિદ્ધ તત્વો. અખંડ કે અખંડ રહત સદા, જોજો અખંડ ને અખંડ આમ એ ભેળા જ રહેશ, ભગવાન અને અક્ષર તે ક્યારેય જુદા પડતા નથી અને ક્યારેય એ ટળતા નથી, તૂટતા નથી, અખંડ ના અખંડ રહે સદા. આમ વાત કરી. હવે જોજો સમજવા જેવી વાત, પ્રશ્ન એ થયો કે આ અક્ષરમાં રહે છે ને અક્ષર ભગવાનમાં રહે છે, જુદા કોઈથી પડતા નથી, બહુ સારી વાત છે, અખંડ સદાય રહે છે, બહુ સારી વાત છે, પણ માયા ક્યાં રહે છે? પ્રશ્ન ઉઠ્યો, માયા ક્યાં રહે છે? તો એનો ઉત્તર કરે છે, અક્ષર કે એક દેશ માયા અવ્યક્ત સો રહે હે તેહી. અક્ષરના એક દેશમાં માયા રહે છે, પુરુષોત્તમમાં નહીં, અક્ષરના એક દેશમાં માયા રહે છે. લોકો કે કીધું કે દેખાતી કેમ નથી, તો કે છુપી રહે છે, લીન રહે છે, એને અવ્યક્ત રહે છે એમ કહેવાય. એવું? હા, દેખાય નહીં તો કે વ્યક્ત ન પરત લેશ, જરાય દેખાતી નથી. એક દાખલો દીધો કે જેમ દિવસે સૂર્યના તેજમાં તારા દેખાતા નથી, તેમ અક્ષરના તેજમાં માયા લીન રહે છે, દેખાતી નથી પણ રહે છે. કાંઈ અક્ષર બારી રહેતી નથી, અક્ષરમાં જ રહે છે. તો ભગતને મોટી શંકા થઈ ગઈ કે જે અક્ષરમાં માયા રહેતી હોય તે અક્ષરમાં આપણે જવું નથી. ન્યાય કે ન્યાય તો માયા છે, એ ધામમાં આપણે શું કામ છે? માયા નો રહેતી હોય એવા દિવ્ય ધામમાં જવું છે. હવે અહીં તો એમ કહી દીધું કે અક્ષરમાં માયા રહેશે, દેખાતી નથી પણ રહેશે. બોલો તો હવે શું કરવું? બોલો. એકવાર ગાદીવાળા મેળે વડતાલમાં અમારી ઓલકર ખૂણામાં રૂમ હતી, ત્યાં અમે સત્સંગ કરતા હતા. એમાં સુરતના અમુક ભક્તો આવેલા, બહુ ત્યાં સત્સંગ ભજન કરનારા બધા સારા. ને મેં વળી આવી વાત કરી નાખી, હા દેદી હું ભણીને બરાબર આમ તૈયાર થયેલો તો આવું બધું હોય, એમાં આવી વાત કરી નાખી. અને ભગતોને ફાયવું નહીં ને મારો ભયંકર અભાવ લીધો કે આ સ્વામી તો અક્ષરમાં માયા કે છે. આપણે તો આજ દિવસથી સાંભળ્યું કે મારું ધામ છે રે, માયા પર છે રે, ત્યાં તો બધું અલૌકિક છે રે, ત્યાં કાળકર્મ ને માયાનો લેશ નથી ને આવી બધી વાતો આપણે આજ દિવસથી સાંભળી. કેમ બોલ્યા નહીં ફલાણા ભાઈ, એમ બધાએ એકા બીજી વાતો કરી અને એવો અભાવ લીધો, હ ગજબનો અભાવ લીધો. શું કરવાનું? પછી તો હું સમજાવું કે ભાઈ જો જે છે એ હા. પછી આપણા લાલજીભાઈ ધાનાણી હતા ને, એણે એ બધાને કીધું કે દોડાયા થાવમાં આપણે ગમે એટલું સમજતા હોય તો પણ સાધુ આપણાથી સારું સમજતા હોય, આપણે બહુ આપણને ડાયા ને જ્ઞાની માની લેવા નહીં. એ કહે છે કે અક્ષરમાં માયા રહેશે તો કાંઈક હશે, સમજાણું. પણ અક્ષરમાં માયા કે હાલતું છે તો ન્યાય જઈએ આપણી મુક્તિ છે નહીં થાય, ન્યાય માયા હોય તો હક છેનું. અને તો બધા એવા ખીજાણા, મને તો એમ થયું કે કરવું હું આ કે આને કીધું. ઓછી સમજણી વાળાને અમુક હાચી વાત ન કરાય, નકામો ડખો થાય. હવે તો પછી મૂંઝાણો હું. એકવાર અમારે બગડમાં એવું થયેલું ને, હું તો બોલતા બોલી ગયો. ત્યાં બગડમાં ગોપીનાથજી મહારાજ પ્રથમ પધરાવ્યા, એનું શુદ્ધ સાચું સિંહાસન ત્યાં છે. પછી હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યા ત્યારે સિંહાસન મોટું કરવું પડ્યું, એટલે ઓલું પ્રસાદીનું બગડમાં બહુ જાહો ચલાયેલી હતી, તે એ પછી ત્યાં લઈ આવેલા આપેલું ત્યાંના કોઠારી. પણ પછી મારે તો એ જે વાત બધી હતી એ બોલાઈ ગઈ, આ ક્યાં આને કીધું. એટલે આવું થાય, સમજ શક્તિ ન હોય તો સાચી વાત સમજી શકાય નહીં અને વિરોધ થાય અને મફતનો ડખો થાય. એટલે અમે સમજણી ઉપર વજન દે દે કરી છે. અમારે આવી ગઈ છે સમજણી એવું કોઈ માની લેતા નહીં, પણ મારે એમ કે સમજણીનો મહિમા ગાઉ તો મારે સમજણ થાય, સમજણીમાં મને ઊંડું ઉતરાય એટલે કહું છું. મારો એવો જ દાવો નથી હું સમજુ છું ને તમે અણસમજુ છો, પાછું અહીં ઊંધું પડે નહીં એટલે કહું. હા ત્યાં વડતાલ પીડ્યું, બગડમાં પીડ્યું ને અહીં હજી પાછું પડત મારી દે ને. હા એટલે આમ વાત થઈ, અક્ષરમાં માયા કીધી આમાં તો હવે કરવું હું? તો એનો પણ આમાં ઉત્તર લખ્યો છે, સાંભળ્યા જેવો.
માયા અનંત કહાવે તે હા,
માયા અનંત કહાવે તે હા,
અક્ષર આગે લેશ ચલતન એ 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 હા,
અક્ષર મે માયા ન કહાવે,
ના પાડી
મે માયા ન કહાવે,
વિચાર બિન સમજ ન આવે,
વિચાર બિન સમજ ન આવે,
સમજ ન આવે,
સમજ ન આવે.
હમણે માયા ક્યાં કીધી? અક્ષરમાં. અને હવે શું કીધું? અક્ષરમાં માયા ન કહેવાય. હવે આ બધી વાત આમ છે પણ વિચાર વિના સમજણમાં ન આવે. હવે વિચાર તો કોકને હોય તો હોય, હાવ માલ ખાલી હોય તો શું વિચારવું? હવે જુઓ, અક્ષરમાં માયા કહેવાય છે અને અક્ષરમાં માયા નથી કહેવાતી, બે વાત કરી, આમય કરી અને આમય કરી, શ્રી હરિનું તત્વચિંતન. તો હવે સમજવું હું કેમ હોય તો કહેવાય ને કેમ હોય તો ન કહેવાય એ સમજવા જેવી વાત છે. જુઓ માયા અનંત કહાવત તેહા, માયા અનંત કહેવાય છે, એના વિકારો બહુ છે, જબરી કહેવાય છે, અક્ષરમાં જ રહેશ, પરંતુ અક્ષર આગે લેશ ચલત ન એહા, અક્ષરની આગળ માયાનું લેશ પણ હાલતું નથી, લેશ પણ એનું હાલતું નથી, માટે અક્ષરમાં માયા ન કહેવાય. આમ અર્થ કર્યો, એનું હાલતું હોત તો કહેવાત, આયા માયાનું હાલશ અને ધામમાં માયાનું હાલતું નથી, આટલો ફેર. હ અને માયાનું જરાય અક્ષરમાં હાલતું નથી, માયા અવ્યક્ત ને અવ્યક્ત જ રહે છે, કાંઈ કરી શકતી નથી, માટે અક્ષરમાં માયા ન કહેવાય. હોવા છતાં પણ ન કહેવાય, ન કહેવાય એમ સમજીને સર્વે ગ્રંથોમાં ને સંતોની વાતોમાં ને બધે એમ કીધું કે અક્ષરમાં કાળકર્મ ને માયા નથી, કોઈ ડખો નથી, કોઈ વિકાર નથી, કાંઈ નથી, એમ બહુ પ્રતિપાદન કર્યું. અક્ષર તો દિવ્ય છે ને અલૌકિક છે ને એમાં માયા હોય જ નહીં. પણ એનો અર્થ આમ સમજવાનો કે ત્યાં માયા અવ્યક્ત રહે છે, એનું કાંઈ હાલતું નથી, માટે એ બધો મહિમા છે. બાકી છે તો અક્ષરમાં જ માયા, અને અક્ષરમાં ન હોય તો હોય ક્યાં, એની જગ્યા ક્યાં, કહો જોઈ, બીજી ક્યાંય જગ્યા નથી, અક્ષર સિવાયનું કાંઈ નથી, ધામને ધામી બધે જ છે, માયાને રહેવું ક્યાં, જગ્યા જ નથી, માટે એ તો એમાં જ માનવા જોઈએ. પણ છે નથી એનો અર્થ આ, હાલતું નથી માટે નથી, હાલતું જ હોય તો છે. અક્ષર મેં માયા ન કહાવે, બાપા એનું હાલતું નથી એટલે ન મનાય. આ બધી વાત વિચાર બિન સમજ ન આવે, વિચાર્યા વિને સમજાય એવી નથી, કે ખૂબ વિચારવું જોઈ, વિચારવાની ટેવ હોય તો થાય. લ્યો હવે બહુ સરસ કે,
અક્ષર લગ દૃષ્ટિ જેહી જાવે,
અક્ષર લગ દૃષ્ટિ જેહી જાવે,
તાકુ અગામા કોઈ ના રહાવે,
તાકુ અગામા કોઈ ના રહાવે,
તાકુ અગામા કોઈ ના રહાવે, અપ્રાપ્ય ન રહે કોઉં તાઈ,
અપ્રાપ્ય ન રહે કોઉં તાઈ,
અક્ષર મે બાત સબહી આઈ,
અક્ષર મે બાત સબહી આઈ,
અનંત કોટિ બ્રહ્માંડ કે સુખા,
અનંત કોટિ બ્રહ્માંડ કે સુખા,
અક્ષર આગે સબ લગત હે લુખા,
અક્ષર આગે સબ લગત હે લુખા,
એસો સુખ અક્ષર મે રહે,
એસો સુખ અક્ષર મે રહે,
અનંત મુખ ન બનત કિયે, અનંત મુખ ના વર્ણત કિયે,
અનંત મુખ ના વર્ણત કિયે.
અદ્ભુત વાત છે. જુઓ અક્ષર લગ દૃષ્ટિ જેહી જાવે, જેની અક્ષર સુધી દૃષ્ટિ પહોંચી જાય એને કાંઈ વાત અગમ રહેતી નથી, કહેતા કોઈ વસ્તુ અજાણી રહેતી નથી, બધું જ એ જાણી શકે છે. આપણે આમ જીવ નાના, આપણી ચેતના નાની, જ્ઞાન એરિયા નાનો, પણ વિશ્વ ચેતના સાથે આપણી ચેતના જો લગાડી દઈએ તો શું થાય ખબર છે? આખું જગત પકડાય, બોલો, બધું દેખાય આવે. એમ અક્ષર તો છે ને બહુ મોટી વસ્તુ છે, એમ અક્ષર સાથે જેની ચેતના એક થઈ જાય, અર્થાત જે અક્ષર બ્રહ્મ થઈ જાય, હું અક્ષર ધામ છું એમ જેને ચોખ્ખું સમજાઈ જાય, મનાઈ જાય, એને કોઈ વસ્તુ અજાણી રહેતી નથી, બધું જ પકડાઈ જાય, બધું જ દેખાય, બધી જ ખબર પડે. અપ્રાપ્ય ન રહે કોવુતાઈ, એને કાંઈ અપ્રાપ્ય ન રહે, એ બધાને પામી જાય ને બધું એને પામી જાય, એવડો મોટો થઈ જાય કે બધું એમાં આવી જાય, કાંઈ અપ્રાપ્ય રહેતું નથી. અક્ષર મેં બાત સબ હી આઈ, કેમ જે અક્ષરમાં બધું જ રહ્યું છે, અક્ષર રૂપ થાય એમાં બધું આવી જાય અને બધું પમાઈ જાય, કાંઈ અપ્રાપ્ય રહે નહીં, આવી મોટી વાત આમાં લખી લો. જોયું તમે, ભગવાન અક્ષરમાં રહ્યા છે, અક્ષર ભગવાનમાં રહ્યું છે, બરાબર ને? પછી માયા અક્ષરના એક દેશમાં રહી છે ગુપ્તપણે, સમજાણું, પણ એનું કાંઈ હાલતું નથી, માટે અક્ષરમાં માયા કહેવાય નહીં. ત્યાં સુધી વાત લાવ્યા, અને પછી એમ વાત લાવ્યા કે અક્ષરમાં બધું જ રહ્યું છે. ભગવાન અક્ષરમાં રહ્યા છે, અક્ષર ભગવાનમાં રહ્યું છે, અને અક્ષરમાં પાછું બધું જ રહ્યું છે. અક્ષર સુધી જેની દ્રષ્ટિ પહોંચી જાય, જે બ્રહ્મરૂપ થઈ જાય, અક્ષરરૂપ થઈ જાય, એને બધું જ પ્રાપ્ય થઈ જાય, કાંઈ અપ્રાપ્ય રહેતું નથી. આમ તત્વજ્ઞાન છે, છે બધી વસ્તુ પામવા જેવી ને અનુભવવા જેવી, પણ દેહભાવ જાય, આત્મભાવ થાય, પછી અક્ષરભાવ થાય, ત્યારે આ બધું થાય. અને આપણે એ કરવા જેવું કામ છે એમ માનીને કાર્ય કરવાનું જે લિસ્ટ હોય એમાં લેવું પડે ને કે આ રોજ કરવા જેવું છે એમ. અનંત કોટી બ્રહ્માંડ કો સુખા, અક્ષર આગે સબ લગત હે લુખા. હવે અક્ષરના સુખના વખાણ કરે છે, અનંત કોટી બ્રહ્માંડના તમામ સુખો ભેળા કરીને એક હારે એ સુખને ભોગવો તો કેટલું બધું સુખ આવે બોલો. પણ કહે છે એ બધું અક્ષરના સુખ આગળ હાવ લુખું લાગે છે, હાવ ફીકું લાગે, દંભગીન્યું, કશું જ લેવાનું નહીં. અનંત કોટી બ્રહ્માંડનું સુખ એવું લાગે તુચ્છ, એવું અક્ષરધામનું સુખ છે, ગજબ સુખ છે. સાંભળો લ્યો, આપણે તો જરાક એક શરીરનું એક ઇન્દ્રિયનું સુખ, કે જરાક રૂપિયાનું, એક સ્ત્રીનું થોડુંક, ધનનું, સત્તાનું, ઘરનું, એકાદ ગામનું સુખ આમ ભોગવી તો એમ થાય કે ઓહો, આ તો કે અનંત કોટી બ્રહ્માંડ જે છે તે બધાના સુખ તમે ભોગવો તોય અક્ષરધામના સુખની આગળ તે હાવ તુચ્છ ને હાવ લુખું છે. આવું મોટું અક્ષરનું સુખ છે, એસો સુખ અક્ષર મેં રહે હું, બોલો એવું સુખ અક્ષર મારે છે. અનંત મુખ ન બનત કીએવું, એમ કહે છે કે અનંત મુખોથી પણ તે કહી શકાતું નથી, વર્ણવી શકાતું નથી, ને બર્ણત કીએવું, કેમ વર્ણન કરવું, અનંત મુખથી ન વર્ણાય, અથવા તો અનંત મુખ કહેવાય શેષજીને, શેષજી અનંત મુખે વર્ણવે એ શેષજીથી વર્ણન કરી શકાય એવું નથી, એવું જબરું અક્ષરનું સુખ છે. બોલો આપણે અક્ષરધામમાં જવું છે કે નહીં? જવું જ છે, તો આવા સુખને પામવું જ છે તો. અને મહારાજ વચનામૃતમાં પંચાળાના કહે છે કે એ સુખનો જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે અહીંથી બધેથી મન ઉદાસ થઈ જાય છે, અને ગમે એવું માન સત્તા સુખ વિષય બધું હોય પણ હાવ તુસ થઈ જાય છે, અને મનમાં એમ થઈ જાય છે કે અરે રે એ સુખને ક્યારે પામીએ, એમ ઉમળકો આવી જાય એ સુખને ક્યારે પામીએ, બોલો એવું અક્ષરધામનું સુખ છે. પણ ન્યાથી એક વાત અધિક કરે છે, અહીંયા સમજ્યા જેવી આ ગ્રંથમાં છે. અનંત કોટી સુખ અક્ષર કેરા, અનંત કોટી સુખ અક્ષર કેરા, હરી કે એક અંગ મે હે ઘનેરા,
હરી કે એક અંગ મે હે ઘનેરા.
સાંભળ્યું ને, અનંત કોટી જે આ અક્ષરનું સુખ તમારી આગળ વર્ણવ્યું એ તો ભગવાનના એક અંગ માર્યા છે. તારે ભગવાનની શી વાત, એ મહારાજની મૂર્તિના સુખની શી વાત. અને વિધાત્રાનંદ સ્વામીએ સહજાનંદ અર્થદીપિકા લખી છે, એમાં તો એમ લખ્યું કે મહારાજની મૂર્તિના સુખ આગળ અક્ષરધામનું સુખ અતિ અલ્પ છે. મૂર્તિની વાત તો જુદી છે, હાવ મહારાજની મૂર્તિનું સુખ તો ભાઈ ભાઈ અક્ષરના સુખને પણ ફીકું કરી નાખે. તો હવે આપણે અક્ષરધામનું સુખ પામવું છે કે મૂર્તિનું? મોટી મોટી વાતો કરવી ને કરવું નહીં કાંઈ. ઓ અનંત કોટી સુખ અક્ષર કેરા,
અનંત કોટી સુખ અક્ષર કેરા,
હરિ કે એક અંગ મે હે ઘનેરા,
હરિ કે એક અંગ મે હે ઘનેરા,
મૂર્તિ મે એસો સુખ હે અપારા,
મૂર્તિ મે
સુખ હે અપારા,
મૂર્તિ મે સો સુખ હે અપારા,
સો જાનત હે જાનન હારા,
સો જાનત હે,
મૂર્તિમાં એવું અપાર સુખ છે એ જાણનારા જાણે, બધાને ખબર નથી પડતી. સો જાનત હે જાનન હારા,
સો જાનત હે,
અનુભવી ને ખબર છે. જથારથ સુખ મૂર્તિ ખોજે હા, જથારથ સુખ મૂર્તિ ખોજે હા, જા કું આઈ પ્રાપ્ત ભયો તે હા,
કું આઈ પ્રાપ્ત ભયો તે હા.
યથાર્થ મહારાજની મૂર્તિનું સુખ જેને આવીને પ્રાપ્ત થયું છે ઈ જાણે છે, એને વેલ્યુ નથી હું જાણે, ખબર જ નથી, અનુભવ જ નથી, એને શું ખબર પડે. ખાખરાની ખીલકોડી આંબાના રહમાં હું જાણે, મૂર્તિનું સુખ જેને ભોગ્યું છે એને ખબર છે કે ભાઈ ભાઈ એની આગળ અક્ષરધામનું અનંત સુખ પણ અલ્પ છે. હવે જેણે ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો આવો જે આનંદ અનુભવ્યો છે, પાયમા છે, ભોગ્યો છે, માણ્યો છે, જાણ્યો છે, તાકુ મોહ ઉપજાવે ન કોઈ, એને કોઈ મોહ ન ઉપજાવે, હાજી તાકુ મોહ ઉપજાવે ન કોઈ,
તાકુ મોહ ઉપજાવે ન કોઈ,
એમ એને કોઈ મોહ ન ઉપજાવે, કોઈને ક્યાંય એનું ચિત્ત ન ખેંચાય. આહા, અરે ભાઈ માયાના સુખમાં ઈ ન તણાઈ એ તો છોડો, અનંત કોટી બ્રહ્માંડની સત્તામાં ન લો ભાઈ એમાં શું, પણ અક્ષર સરીખે અનંત હી હોઈ, એક અક્ષર ધામની વાત નહી, એવા અનંત હોય તોય પણ મૂર્તિમાં મુગ્ધ થયેલો માણસ એમાં જરાય મોહ પામતો નથી, ખેંચાતો નથી, ક્યાંય એને હારે દેખાતી નથી. બોલો, આવી ઊંચી વાત છે આમાં. ઓર સુખ કુન લેખા માહી, અરે ભાઈ અનંત અક્ષર ના સુખ ભેગા કરો તોય નો લે ભાઈ, લો ભાઈ, ઓર સુખ કુન લેખા માહી, તો પછી બીજા સુખ હું લેખામાં હું ગણતરીમાં. હવે એક બહુ મોટી વાત કરે છે, અનંત બ્રહ્માંડ કંચન કેર હાહી, અભૂતપૂર્વ ઉપમા કલ્પના કરાવે છે કે અનંત કોટી બ્રહ્માંડ હોના ના હોય, બ્રહ્માંડ હોના ના, એક લંકા હોનાની, દ્વારિકા હોનાની, એવા એક બે ગામ હોનાની વાત નથી, આ મેરુ પર્વત હોનાનો એમ વાત નથી, તો આખા આખા બ્રહ્માંડ હોનાના કલ્પના કરો, એવું છે નહીં. આને અભૂતપૂર્વ ઉપમા કહેવાય, કલ્પના કરો. મહારાજ વટનાવતમાં નથી કીધું આખી પૃથ્વી બિલોરી કાચની હોય ને તારા હોય એટલા સૂર્ય હોય ને પછી કેવું ઝાકળમ ઝોળ થાય એમ ભાવના કરો, એવું અક્ષરધામ છે. એમ અહીંયા કહે છે કે અનંત કોટી બ્રહ્માંડ હોનાના હોય, ભાવના કરો. તો બહુ ભાવ વધી ગયો છે હોનાનો એટલે ભાવના કરો. અનંત બ્રહ્માંડ કંચન કે રહાઈ, મેવા મીઠાઈ મિલે અધાગા, મેવા મીઠાઈ મિલે અગાધા, તાકુ કોઉ ન કરે બાધા,
ताकू को न करे बाधा
ताकू को न
करे बाधा।
महाराज नी मूर्ति में जे लोभ्यो छे एने अनंत कोटी होनाना ब्रह्मांड होय एनी सत्ता मळे, खान पान मेवा मिठाई स्त्री बीजू तीजू बधुज मळे, तो पण ताकू कोउ न करे बाधा, एने कोई अड्डी न के ક્યાંય એને હારે સુખ મનાય જ નહીં, એવું ભગવાનની મૂર્તિનું સુખ છે, એવા સર્વોપરી સ્વામિનારાયણ મહાપ્રભુ છે બોલો। અને એ જે ભગત છે તે મૂર્તિનું સુખ અંબારે ત્યાં બધું કાકવિષ્ટ જેવું થઈ જાય છે, મૂર્તિ સિવાયનું બધું। મૂર્તિ કે સુખ મેં જીતનો ન્યૂના, તીતનો દુઃખ તે હોત હે દૂના। મૂર્તિના સુખમાં જેટલી ન્યૂનતા હોય એટલું એને બમણું દુઃખ અનુભવાય બધે, મજા જેવું નહીં હો। મૂર્તિ બિન સુખ ઈચ્છત હે જેતા, સો સુખ નહીં દુઃખ હે તેતા। મૂર્તિ સિવાય જેટલું સુખ ઈચ્છો છો એ સુખ નથી બાપા, દુઃખ છે। મૂર્તિ બિન સુખ ઈચ્છત હે જે, હા એ સુખ જ નથી બાપા, મૂર્તિનું જે સુખ છે એને જ સુખ શબ્દથી કહેવાય, મૂર્તિ સિવાયનું જે છે તે સુખ શબ્દથી બોલાય નહીં, મૂર્તિ સિવાયનું જે છે તે બધું દુઃખ જ છે। આજ નહીં સમજાય તો ગમે તેથી આ વાત સમજ્યા વગર છૂટક્યો નથી, જેથી મૂર્તિના સુખનો અનુભવ થશે તેથી મૂર્તિ સિવાયનું જે કાંઈ સુખ છે તે પણ ખરેખર મોટું દુઃખ જણાય। બિન સમજ અક્ષર લગ જોવું, તાકુ સુખ કબૂ ન આવે કહું, સમજ્યા વિના અક્ષર સુધી દ્રષ્ટિ કરીને જોઈ લો પણ સુખ ક્યાંય આવે નહીં, માટે સમજણમાં સુખ છે। લ્યો વગર સમજણે અક્ષર સુધીનું સુખ પણ તેને સુખરૂપ થતું નથી, માટે સમજણ તો જોઈ। આમ વાત કરી, હવે સાંજે રવિ સભામાં અહીંથી આગળ વાત લેશું, બહુ સુખદ અને અદ્ભુત આ વાતો છે, સમજ્યા જેવી છે, શાંતિથી બેઠા બેઠા સમજશું। દેશ વિદેશમાં લાખો માણસ કથા આનો લાભ લે, એમાંથી કોક નહીં જો આ વાત જેમ છે એમ સમજાઈ જાય તો એનો જીવ ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાય। હજી આપણને જેમ છે એમ સમજાણું નથી, માટે જીવ ભગવાનની મૂર્તિમાં જોડાણો નથી, દેહમાં જોડાણેલો છે, દેહના સુખમાં, ઇન્દ્રિયોના સુખમાં, પંચવિષયમાં અને સગા સંબંધીઓમાં, ધનમાલ મિલકતમાં, આ લોકમાં જોડાયેલો છે। તેથી નક્કી થઈ જાય છે કે જેમ છે એમ ભગવાનનો મહિમા, મૂર્તિનો મહિમા આપણને સમજાણો નથી, જો સમજાણો હોય તો આમાં ક્યાંય જોડાયેલું રહેવાય નહીં, મૂર્તિમાં જ જોડાઈ જવાય હાવ। માટે આ કથા વાર્તા દ્વારા ધીમે ધીમે મૂર્તિનો જેમ છે એમ મહિમા સાંભળીએ, વાગોળીએ અને એની ખૂબ ડટતા કરીને એ પરમાત્માની દિવ્ય અલૌકિક મૂર્તિને પામી જઈએ, બસ આટલું જ કરવાનું છે। સહજાનંદ સ્વામી મહારાજની જય।